એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપની ભાષામાં. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ મને ખાતરી છે ઘણાને શાળાનો ગણિતનો વર્ગ યાદ આવતો હશે. પાયથાગોરસ.
હા બરાબર, પેલો કાટખૂણો ત્રિકોણનો પ્રમેય.
બરાબર, પણ એમની ઓળખ શું ખરેખર એટલી જ છે? મને લાગે છે કે નહીં. એમનું જીવન અને વિચાર તો ગણિત, તત્વજ્ઞાન, સંગીત અને થોડી ગૂઢ આધ્યાત્મિકતાનું એક અનોખું મિશ્રણ હતું.
બિલકુલ બિલકુલ, એક રહસ્યમય વ્યક્તિત્વ.
તો ચાલો આજે આ જ રસપ્રદ વ્યક્તિત્વના વિચારોના ઊંડાણમાં ઉતરીએ, એમને સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ, અને શરૂઆત કરીએ એમના સમયથી. પાયથાગોરસ એટલે કે લગભગ 570 થી 495 ઈસવીસન પૂર્વે, એ સમયગાળો ખરેખર અગત્યનો હતો. ઇતિહાસકારો એને એક્સિયલ એજ કહે છે.
એક્સિયલ એજ
કહે છે એટલે કે એવો સમય જ્યારે દુનિયાભરમાં જુદી જુદી સંસ્કૃતિઓમાં માનવ ચિંતનમાં મોટા પાયે ક્રાંતિકારી વિચારોનો ઉદય થઈ રહ્યો હતો.
અને ગ્રીસમાં શું સ્થિતિ હતી?
ગ્રીસમાં પણ એમના પહેલાના વિચારકો હતા, થેલ્સ, એનાક્સિમેન્ડર. એમણે બ્રહ્માંડને સમજવા માટે પેલી પૌરાણિક કથાઓથી આગળ વધીને તર્કનો ઉપયોગ શરૂ કરેલો.
પણ એમનો મુખ્ય ફોકસ તો ભૌતિક વસ્તુઓ પર હતો, ખરું ને? જેમ કે જગતનું મૂળ તત્વ પાણી છે કે હવા છે.
હા બરાબર, તેઓ હજુ ભૌતિક જગતમાં જ જવાબ શોધી રહ્યા હતા. આ સમયે પાયથાગોરસ આવે છે.
એમનો જન્મ ક્યાં અને કેવા પરિવારમાં થયેલો?
એમનો જન્મ પૂર્વ એજિયન સમુદ્રના એક ગ્રીક ટાપુ સામોસ પર એક સમૃદ્ધ વ્યાપારી પરિવારમાં થયો હતો, એટલે એમને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું હશે એમ મનાય છે. કદાચ થેલ્સ પાસે પણ શીખ્યા હોય.
અને પછી એમના જીવનમાં કોઈ મોટો વળાંક આવ્યો?
હા આવ્યો. લગભગ 535 ઈસવી પૂર્વે સામોસમાં પોલિક્રેટિસ નામના તાનાશાહનું શાસન હતું. તેનાથી બચવા કે કદાચ બીજા કારણોસર એમણે સામોસ છોડ્યો.
અને પછી ક્યાં ગયા?
અહીંથી શરૂ થાય છે એમની લાંબી જ્ઞાનયાત્રા. વર્ષો સુધી એમણે ઇજિપ્ત, બેબીલોન અને કેટલાક માને છે કે છેક ભારત સુધી પ્રવાસ કર્યો.
ઓહ, એટલે પૂર્વના દેશો સુધી?
હા, અને ત્યાંના પૂજારીઓ વિદ્વાનો પાસેથી ગણિત, ખગોળશાસ્ત્ર, ધર્મ, રહસ્યવાદ આ બધું જ જ્ઞાન એમને મેળવ્યું. આ અનુભવોએ એમના પોતાના વિચારો ઘડવામાં મોટો ભાગ ભજવ્યો.
આ બધા પ્રવાસો અને જ્ઞાન મેળવ્યા પછી એમણે પોતાના વિચારોને ક્યાંક વ્યવસ્થિત કર્યા હશે ને?
હા, લગભગ 530 ઈસવી પૂર્વે એ દક્ષિણ ઇટાલીના ગ્રીક શહેર ક્રોટોનમાં સ્થાયી થયા અને ત્યાં એમણે પોતાની પ્રખ્યાત શાળા શરૂ કરી.
શાળા કે કંઈક બીજું?
એ ખાલી શાળા નહોતી, એ એક સમુદાય હતો. ફિલોસોફી, ગણિત, ધર્મ, રાજકારણ બધાનું મિશ્રણ, એક પ્રકારનો ભાઈચારો હતો.
રસપ્રદ. અને એમના નિયમો કેવા હતા? મેં સાંભળ્યું છે કે બહુ કડક હતા.
હા, ખૂબ જ શિસ્તબદ્ધ જીવનશૈલી. નૈતિક નિયમો, આહારના નિયંત્રણો, જેમ કે માંસ ન ખાવું, અને સૌથી મોટી વાત ગુપ્તતા. એમના ઉપદેશો બધા માટે નહોતા.
ગુપ્તતા શા માટે?
કદાચ એ માનતા હતા કે અમુક ગહન જ્ઞાન બધા માટે નથી, અથવા તો એમના વિચારો એ સમય માટે ક્રાંતિકારી હતા એટલે એને સુરક્ષિત રાખવા માંગતા હતા.
અને આ સમુદાયનો પ્રભાવ કેવો રહ્યો? માત્ર અભ્યાસ પૂરતો?
ના ના, ક્રોટોનના રાજકારણમાં પણ તેઓ ખૂબ પ્રભાવશાળી બન્યા. એમનું માનવું હતું કે શાસન જ્ઞાની, નૈતિક લોકોના હાથમાં હોવું જોઈએ, પણ આના કારણે સ્થાનિક સંઘર્ષ પણ થયો.
પણ તમે કહ્યું કે ગુપ્તતા હતી અને એમણે પોતે કશું લખ્યું પણ નથી.
બરાબર, એ સૌથી મોટો પડકાર છે.
તો પછી આપણને એમના વિશે આટલી બધી ખબર કેવી રીતે પડી?
એમના શિષ્યો દ્વારા, ફિલોલસ, આર્કિટાસ જેવા શિષ્યોએ, અને પછી પ્લેટો, એરિસ્ટોટલ જેવા પછીના લેખકોએ એમના વિચારો નોંધ્યા. પણ આમાં મૂળ પાયથાગોરસના વિચારો કેટલા અને શિષ્યોએ ઉમેરેલા કેટલા, એ જુદું પાડવું બહુ મુશ્કેલ છે.
આને જ પાયથાગોરિયન પ્રશ્ન કહે છે, ખરું ને?
હા, એ જ. ઐતિહાસિક પાયથાગોરસ અને દંતકથાઓમાં જીવતા પાયથાગોરસને અલગ કરવું એ મોટો કોયડો છે.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. એમનો સૌથી મોટો અને કદાચ સૌથી પ્રખ્યાત વિચાર સર્વમ સંખ્યા, બધું જ સંખ્યા છે, આનો અર્થ શું?
આ ખરેખર ક્રાંતિકારી વિચાર હતો. વિચારો, એ સમયે બધા જગતનું મૂળ પાણી કે હવામાં શોધી રહ્યા હતા.
હા,
અને પાયથાગોરસ કહે છે કે ના, મૂળ તત્વ ભૌતિક નથી, એ તો અમૂર્ત છે, સંખ્યા.
એટલે એમના માટે ગણિત ફક્ત ગણતરી નહોતી.
બિલકુલ નહીં, ગણિત એ વાસ્તવિકતાને સમજવાની ચાવી હતી. આખું બ્રહ્માંડ, એમણે કહ્યું, ગાણિતિક સિદ્ધાંતો અને સંબંધો પર રચાયેલું છે. સંખ્યાઓ જ જગતનો આધાર છે.
આ એક મોટો કૂદકો હતો ભૌતિકમાંથી અમૂર્ત તરફ.
વાહ! અને આ જ વિચારમાંથી પેલો પ્રમેય આવ્યો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર.
હા,
એ પ્રમેય આ વિચારનું એક ઉત્તમ ઉદાહરણ છે. જોકે એ વાત સાચી કે બેબિલોનવાળા કદાચ આ સંબંધ જાણતા હતા, પણ પાયથાગોરિયન શાળાએ એની પહેલી તાર્કિક સાબિતી આપી. એમના માટે એ ખાલી ભૂમિતિ નહોતી, એ બ્રહ્માંડની વ્યવસ્થાનું પ્રતીક હતું.
ગણિત સિવાય સંગીતમાં પણ એમનું નામ જોડાયેલું છે. સંખ્યા અને સંગીત કેવી રીતે?
આ પણ એમની એક અદ્ભુત શોધ હતી. એમણે જોયું કે સંગીતના જે મીઠા અંતરાલ હોય છે, જેમ કે અષ્ટક ઓક્ટેવ, પંચમ ફિફ્થ,
હા,
એમને વાજિંત્રના તારની લંબાઈના સાદા પૂર્ણાંક ગુણોત્તરેશિયો તરીકે દર્શાવી શકાય છે. જેમ કે તારની લંબાઈ અડધી કરો તો સૂર એક અષ્ટક ઊંચો જાય, એટલે કે 2.1નો ગુણોત્તર.
ઓહો, એટલે સંખ્યા અને ધ્વનિ વચ્ચે સીધો સંબંધ.
બરાબર, પહેલીવાર કોઈએ અમૂર્ત સંખ્યાને ભૌતિક અનુભવ સાથે આટલી સ્પષ્ટ રીતે જોડી. એમણે બતાવ્યું કે સૌંદર્ય અને સંવાદિતા પણ ગણિતના નિયમોને આધીન છે.
અને આ જ વિચારને એમણે આખા બ્રહ્માંડ પર લાગુ પાડ્યો. પેલું ગ્રહોનું સંગીત, એ ખ્યાલ તો બહુ કાવ્યાત્મક લાગે છે.
હા, મ્યુઝિક અ યુનિવર્સલ ઇસ. એમનો સિદ્ધાંત હતો કે ગ્રહો અને તારાઓ જ્યારે ફરે છે ને, ત્યારે એમની ગતિ અને અંતરના ગાણિતિક પ્રમાણને કારણે એક સુમેળ ભર્યું સંગીત ઉત્પન્ન થાય છે.
પણ એ આપણને સંભળાતું કેમ નથી?
એમનું માનવું હતું કે કાં તો એ સંગીત એટલું સૂક્ષ્મ અને સતત છે કે આપણા કાન એનાથી ટેવાઈ ગયા છે, અથવા આપણી આત્મા એટલી શુદ્ધ નથી કે એને સાંભળી શકે.
અને દંતકથા મુજબ પાયથાગોરસ પોતે સાંભળી શકતા હતા?
હા, કહેવાય છે કે એમની આત્મા એટલી શુદ્ધ હતી કે એ આ દિવ્ય સંગીત સાંભળી શકતા હતા.
ગણિત, સંગીત, બ્રહ્માંડ, એમણે આત્મા વિશે પણ કંઈક કહ્યું હતું ને, પુનર્જન્મ જેવું.
હા, એમનો બીજો મુખ્ય સિદ્ધાંત હતો આત્માના સ્થળાંતરનો, મેટેમસાઇકોસિસ. એ માનતા કે આત્મા અમર છે.
અમર છે,
હા. અને મૃત્યુ પછી વ્યક્તિના કર્મો પ્રમાણે એ નવા શરીરમાં જાય છે, માનવ શરીરમાં કે પશુ શરીરમાં પણ.
ઓ, એટલે પુનર્જન્મ.
બરાબર. અને આ માન્યતાને કારણે જ એમના સમુદાયમાં નૈતિક જીવન અને આહાર શુદ્ધિ પર ભાર હતો, માંસ ન ખાવું વગેરે. જીવનનો ધ્યેય હતો આત્માને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરવાનો.
એટલે એમણે જીવન જીવવાની એક આખી ફિલોસોફી આપી. એ સમયના બીજા વિચારકો કરતા એ કઈ રીતે જુદા પડતા હતા?
જેમ આપણે વાત કરી, થેલ્સ જેવા ભૌતિકવાદીઓથી તો એ સાવ જુદા હતા, કારણ કે એમણે મૂળ તત્વ અમૂર્ત સંખ્યાને ગણ્યું. પછી હેરાક્લિટસ હતા જે કહેતા કે બધું જ સતત બદલાય છે, એવરીથિંગ ફ્લોઝ. પાયથાગોરસે એનાથી વિરુદ્ધ આ બદલાવ પાછળ રહેલી સ્થિર ગાણિતિક સંવાદિતા પર ભાર મૂક્યો. એમણે અરાજકતામાં વ્યવસ્થા જોઈ.
અને એમની અસર કોણા પર સૌથી વધુ પડી? પ્લેટો પર.
હા, પ્લેટો પર એમનો ખૂબ ઊંડો પ્રભાવ હતો. પ્લેટોનો જે ફોર્મ્સ કે આઈડિયાઝનો સિદ્ધાંત છે
કે આ દુનિયા તો પડછાયો છે.
બરાબર, એના પર પાયથાગોરિયન વિચારની સ્પષ્ટ છાપ છે. પ્લેટો પણ માનતા કે ગણિત એ ફિલોસોફી સમજવા માટે જરૂરી છે. એમની એકેડેમીના દરવાજે લખ્યું હતું ને, ભૂમિતિ ન જાણનારે અહીં પ્રવેશ કરવો નહીં.
એટલે એમનો વારસો લાંબો ચાલ્યો.
ચોક્કસ, નિયો પાયથાગોરેનોએ એમના વિચારો જીવંત રાખ્યા. પ્લેટો તો ખરા જ, પણ છેક મધ્યયુગમાં સેન્ટ ઓગસ્ટીને પણ એમના સંખ્યા પ્રતીકવાદનો ઉપયોગ કર્યો.
અને પુનરુજ્જીવનમાં?
પુનરુજ્જીવનમાં તો લિયોનાર્ડો દાવિન્ચી જેવા કલાકારો અને કેપ્લર જેવા વૈજ્ઞાનિકો પણ એમની અસર દેખાય છે. પેલી સંવાદિતા અને પ્રમાણની વાત.
અને આજે, આજના વિજ્ઞાનના યુગમાં પાયથાગોરસ ક્યાં ઊભા રહે છે?
મને લાગે છે કે એ તો પાયામાં જ છે. આધુનિક વિજ્ઞાન જે વિશ્વાસ પર ટકેલું છે કે બ્રહ્માંડ તર્કબદ્ધ છે, એને સમજી શકાય છે અને એને ગણિતની ભાષામાં વર્ણવી શકાય છે,
હા,
એ વિચારના મૂળ ક્યાંક ને ક્યાંક પાયથાગોરસમાં છે. આઇન્સ્ટાઇન હોય કે આજના ભૌતિકશાસ્ત્રીઓ, એ બધા બ્રહ્માંડના નિયમોમાં ગાણિતિક સુંદરતા જ શોધી રહ્યા છે. એ પાયથાગોરસનો જ પડઘો છે.
અને વ્યવહારુ રીતે જોઈએ તો પેલો પ્રમેય આજે પણ ભણાવવામાં આવે છે. સંગીતના સિદ્ધાંતોનો પાયો એમણે નાખ્યો.
બરાબર. અને કદાચ સૌથી મહત્વનું, જ્ઞાનની શોધને નૈતિક જીવન સાથે જોડવાનો એમનો પ્રયાસ, એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
એમના નામે કેટલાક કથનો પણ પ્રચલિત છે, ભલે એમણે પોતે લખ્યું નથી.
હા, જેમ કે પેલું મુખ્ય સૂત્ર, સર્વમ સંખ્યા, બધું જ સંખ્યા છે.
અને પેલું સુંદર વાક્ય,
તારના ગુંજનમાં ભૂમિતિ છે, ગ્રહોના અંતરમાં સંગીત છે, આખા બ્રહ્માંડની એકતા દર્શાવે છે.
નૈતિકતા પર પણ ભાર છે, જેમ કે સૌથી જૂના ટૂંકા શબ્દો હા અને ના એ જ છે જેમાં સૌથી વધુ વિચારણાની જરૂર પડે છે.
સાચી વાત, નિર્ણયો કેટલા મહત્વના છે, અને વાણી સંયમ પર પણ. ઘણા શબ્દોમાં થોડું ન કહો, પણ થોડા શબ્દોમાં ઘણું કહો.
આ કદાચ એમના મૌન પાળવાના નિયમ સાથે જોડાયેલું હશે.
શક્ય છે, પહેલા સાંભળો, સમજો, પછી બોલો.
પણ બધું આટલું સરસ નહોતું, વિવાદો પણ હતા, એમની ગુપ્તતા અને પદ્ધતિઓ સામે સવાલો ઉઠ્યા હતા.
હા, ચોક્કસ, એમની ગુપ્તતા, બહારના લોકો પ્રત્યે અવિશ્વાસ, અને ગુરુ એટલે કે પાયથાગોરસ પોતે, એમના પ્રત્યેનું આંધળું અનુસરણ.
પેલો ઓટોસ એફે,
હા, તેમણે પોતે કહ્યું છે એમ કહીને ચર્ચા બંધ કરી દેવાતી. આ સ્વતંત્ર વિચાર માટે સારું ન કહેવાય. હેરાક્લિટ્સે તો એમને ઢોંગીઓના રાજકુમાર કયા હતા.
અને પેલી અતાર્કિક સંખ્યાઓ, ઇરેશનલ નંબર્સવાળી વાત, એ શું હતું?
એની ઐતિહાસિકતા વિવાદાસ્પદ છે, પણ કથા બહુ પ્રચલિત છે. કહેવાય છે કે એમના જ શિષ્ય હિપ્પાસે શોધી કાઢ્યું કે રૂટ ટુને બે પૂર્ણાંકોના ભાગાકાર તરીકે લખી શકાય નહીં.
ઓ, આ તો એમના બધું જ સરળ ગુણોત્તર છે વાળા સિદ્ધાંત પર સીધો પ્રહાર થયો.
બરાબર, અને ધંધકથા તો કહે છે કે આ સત્ય બહાર લાવવા બદલ હિપ્પાસિસને ડૂબાડી દેવામાં આવ્યો.
શું વાત કરો છો!
હવે આ સાચું છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ એ દર્શાવે છે કે ક્યારેક માન્યતાઓ સત્ય કરતાં વધુ વહાલી થઈ જાય છે. આ ઉપરાંત એમની રાજકીય સક્રિયતા પણ વિવાદનું કારણ બની.
હા, એમનો સમુદાય કુલીન વર્ગના શાસનની તરફેણ કરતો હતો, એના લીધે એમના પર અભિજાત્યવાદી, એલિટિસ્ટ અને લોકશાહી વિરોધી હોવાનો આરોપ લાગ્યો, અને સ્થાનિક સંઘર્ષ થયો.
આ બધી ગંભીર વાતો વચ્ચે એમના જીવન સાથે જોડાયેલી કેટલીક વિચિત્ર દંતકથાઓ પણ છે.
હા, ઘણી બધી. જેમ કે કહેવાય છે કે એમની એક જાંગ સોનાની હતી.
શું? સોનાની?
હા, એમના દેવત્વની નિશાની તરીકે. એમ પણ કહેવાતું કે એ એક જ સમયે બે જગ્યાએ દેખાઈ શકતા હતા.
અચ્છા,
અને પેલી કૂતરાવાળી વાત?
હા, કે એમણે એક કૂતરાના રડવામાં પોતાના મૃત મિત્રનો આત્મા ઓળખી કાઢ્યો હતો, પેલી પુનર્જન્મની માન્યતાના સમર્થનમાં.
અને સૌથી અજીબ તો પેલો કઠોળ ન ખાવાનો નિયમ, ફાવા બીન્સ, એનું શું કારણ?
એ તો મોટું રહસ્ય છે. કોઈ કહે છે કે ગેસ થાય એટલે ધ્યાન ભંગ થાય, કોઈ કે એનો આકાર ભ્રૂણ જેવો છે, કોઈ કે લોકશાહીના મતદાનમાં વપરાતા એટલે વિરોધ હતો, કોઈ વળી એમ પણ માને કે એમાં મૃતકોની આત્મા હોય છે.
અને પેલી ભાગી જવાની વાત?
હા, દંતકથા છે કે દુશ્મનો પાછળ પડ્યા ત્યારે પાયથાગોરસ કઠોળના ખેતરમાંથી પસાર થવાને બદલે પકડાઈ જવાનું પસંદ કર્યું અને મૃત્યુ પામ્યા. આ બધી વાતો એમની રહસ્યમયતા વધારે છે.
તો આખી ચર્ચા પછી પાયથાગોરસનું ચિત્ર કેવું લાગે છે? એક તરફ કડક ગણિત અને તર્ક, બીજી તરફ ગહન રહસ્યવાદ.
બરાબર, વિજ્ઞાન અને અધ્યાત્મનો એક અનોખો સંગમ. એક એવા વિચારક જે સદીઓ પહેલાં કહી ગયા કે આ ભૌતિક જગતના મૂળમાં એક અમૂર્ત ગાણિતિક વ્યવસ્થા છુપાયેલી છે.
અને એમનો મુખ્ય વારસો કયો ગણાય?
મને લાગે છે કે એમનો સૌથી મોટો વારસો એ દૃષ્ટિ છે કે બ્રહ્માંડ અસ્તવ્યસ્ત નથી, એ એક કોસ્મોસ છે, એક સુંદર વ્યવસ્થિત તર્કબદ્ધ સમગ્ર, અને એના રહસ્યો ગણિતની ભાષામાં લખાયેલા છે.
આ જ વિચારે પશ્ચિમી વિજ્ઞાનને આટલું આગળ વધાર્યું.
હા, પ્લેટોથી લઈને આઇન્સ્ટાઇન સુધી. અને બીજું, એમનો એ પ્રયાસ કે જ્ઞાનની શોધ અને નૈતિક જીવન અલગ નથી, એ બંને સાથે ચાલવા જોઈએ.
આજના સમય માટે પણ આ વાત બહુ મહત્વની છે. બ્રહ્માંડને સમજવું અને સારું જીવન જીવવું, એ બંને જોડાયેલા છે.
બિલકુલ, પાયથાગોરસ આપણને એ જ વિચારતા મૂકી જાય છે. ગણિતજ્ઞ, ફિલોસોફર, રહસ્યવાદી અને કદાચ થોડા અકળ પણ. અને એ સવાલ હંમેશા રહેશે કે શું ખરેખર બ્રહ્માંડમાં કોઈ એવું સંગીત છે, કોઈ એવી સંવાદિતા છે જેને આપણે હજુ પૂરી રીતે સમજી શક્યા નથી.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.